તારીખ 11/11/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 37 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127
પત્ર 37 મથાળું લખેલું છે પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને પત્રની શરૂઆત કરી છે. પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમશે રાજનગર અમદાવાદ પાસે, અમદાવાદનું પરું છે રાજનગર, મુંબઈથી પત્ર લખેલો છે. જૂઠાભાઈને પત્ર લખેલો છે, પણ એ જૂઠાભાઈને જૂઠાભાઈ તરીકે સંબોધન નહોતા કરતા. એ ખરેખર જૂઠાભાઈ નહોતા, પણ સત્યના અભિલાષી હતા. આત્માનું જે સત્ય સ્વરૂપ છે તેની પ્રાપ્તિના અભિલાષી હતા, એટલે એમને નામ બદલી નાખ્યું હતું. જૂઠાભાઈ તો તેને કહેવાય કે જે જૂઠું બોલતા હોય એને જૂઠાભાઈ કહેવાય. એ તો સત્યના અભિલાષી હતા, સત્યની પ્રાપ્તિના અભિલાષી હતા, એટલે એમણે એમનું નામ બદલીને સત્યાભિલાષી રાખેલો. પિતાશ્રીનું નામ ઉધમસિંહભાઈ હતું. આ લોકો છે, અત્યારે બી એમનો ફેમિલી છે. આ અમદાવાદમાં જે મિલો છે, અમદાવાદમાં છે, કલોલમાં છે, એક મિલ ભાવનગરમાં હતી, એમને ગ્રુપ ઓફ મિલ હતી. મંગળદાસ જયસિંહભાઈ ઉજમશે, જયસિંહભાઈ નું નામ મોટું. જૂઠાભાઈ એના નાના ભાઈ હતા, જયસિંહભાઈના નાના ભાઈ હતા. એના દીકરા મંગળદાસભાઈ નું નામ પણ અમદાવાદમાં પ્રસિદ્ધ, મિલ માલિકોમાં. ત્યાર પછી એમના દીકરા શાંતિભાઈ, અત્યારે મહેન્દ્રભાઈ છે. લોકોનું ફેમિલી છે. હજી પ્રિયભાઈ સત્યાભિલાષી ઉજમશે, ઉજમશે એમના પિતાશ્રીનું નામ છે, રાજનગર. તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાળે મળ્યું. સાયંકાળે છે, સાંજે. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. તો પાત્ર જીવ હતા, જૂઠાભાઈ હતા, એ ખૂબ જ પાત્ર જીવ હતા. બહુ શરૂઆતમાં કૃપાળુદેવના પરિચયમાં વિશેષ પાત્ર જીવ પહેલા વહેલા જો આવેલા હોય તો જૂઠાભાઈ પરિચયમાં આવેલા, 20-21 વર્ષની ઉંમરે એ પરિચયમાં આવેલા. ત્યાર પછી સુભાગભાઈ તો 23મા વર્ષે પરિચયમાં આવેલા, અને પછી બીજા મુમુક્ષો અંબાલાલભાઈ, દલ્લુજી સ્વામી, એ બધા પાસેથી પરિચયમાં આવેલા. જૂઠાભાઈ બહુ વહેલા પરિચયમાં આવેલા છે. આ પત્ર 21મા વર્ષે લખાયેલો છે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી રૂડું થયું નથી. રૂડું એટલે સારું દેખાડવું, લોકોને સારું લાગે. આપણે ધર્મ કરીએ તો પણ લોકોને સારું લાગવું જોઈએ, વ્યવહાર રાખીએ તો પણ લોકોમાં સારું દેખાવું જોઈએ, અથવા લોકોને સારું લાગે એવું આપણું જીવન હોવું જોઈએ. આ પ્રકારના લોકસંજ્ઞાના અભિપ્રાયથી જીવે અનંતવાર એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે, પણ તેથી રૂડું એટલે આત્મકલ્યાણ થયું નથી. રૂડું થયું નથી એનો અર્થ શું કે આત્મકલ્યાણ તો થયું નથી, પોતાનું રૂડું નથી થયું. કેમ નથી થયું? કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. જીવનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે, અને પરિભ્રમણના કારણો એવું જે પરિણામ છે એ પણ હજી ચાલુ રહ્યા છે. તો આમાં આત્માને શું ફાયદો થયો? આત્માનું તો કાંઈ ભલું થયું નથી, રૂડું થયું કે ભલું થયું એવું તો કાંઈ થયું નથી. એ ભોગ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાપો વળી રહેશે એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. લખવાની પદ્ધતિ નાની ઉંમર છે, 21 વર્ષની. 21 વર્ષની ઉંમરમાં અત્યારે છોકરાઓ ગણાય છે, 20-21 વર્ષની ઉંમરે તો છોકરાઓ ગણાય છે. બહુ પીડ લખાણ છે, લખાણમાં તો ઘણી પીડતા છે, એટલે ઉંમરના હિસાબે એમ લખે છે કે આ તો હું લઘુત્વ ભાવે સમજ્યો છું, આમાં કોઈ મારી મોટાઈ નથી, નમ્રતાથી આ લખું છું. કે જો એક ભાવ પણ આત્માનું રૂડું થાય એમ કરવામાં વ્યતીત કરવામાં આવે અથવા ખર્ચ કરવામાં આવે કે આત્માનું કલ્યાણ થાય એક ભાવ પ્રયત્ન કરવામાં આવે તો અનંત ભાવમાં જેટલું આત્માનું દૂરું કરવામાં નુકસાન કરવા માંગ્યો છે એનો હાટો વળી જશે એક જ ભાવમાં. જો આમાં ફાયદો કેટલો છે કે જીવ અનંતકાળ સુધી પોતાનું નુકસાન કરતો આવ્યો છે અને ઘણું નુકસાન કર્યું છે, તેમ છતાં નફાનો વેપાર કરે તો એને એટલો અનંતકાળ ન લાગે. નુકસાન ભલે અનંતકાળથી કરતો આવ્યો છે પણ લાભ થવામાં અનંતકાળ જોઈએ નહીં. લાભ થવામાં તો થોડો સમયમાં ઘણો લાભ થઈ જાય એવા પ્રકારનો આ માર્ગ છે. એટલે કે એક ભાવ પણ જો આત્માનું ભલું કરવામાં જાય તો અનંતકાળમાં નુકસાન કર્યું છે એનું હાટું વળી જશે એવું હું નમ્રતાથી સમજો છું, લઘુત્વ ભાવે જણાવું છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. હું સમજો છું એમ નહીં, મારી પ્રવૃત્તિ પણ મારી સમજણ અનુસાર છે, મારો પુરુષાર્થ પણ મારી સમજણ અનુસાર છે. સમજો છું એમ માનીને સંતોષ નથી પામતો પણ જેવી સમજણ છે તેવો જ પુરુષાર્થ કરવાનો મારું ચાલુ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન અને પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. શું કહ્યું કે આ મહાબંધનથી રહિત થવામાં બહુ મોટું બંધન છે. જીવને આયુષ્ય પૂરું થાય પછી એની ઈચ્છા હોય કે ન હોય એને બાંધેલા કર્મો ભોગવવા માટે તત્કાળ જવું પડે છે એના ભોગ્ય સ્થાનમાં. ભોગ્ય સ્થાન એટલે ભોગવવા યોગ્ય સ્થાન. શરીર અહીંયા પડ્યું રહે છે, આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં પોતાના બાંધેલા કર્મો ભોગવવા માટે તે સ્થાનમાં પહોંચી જાય છે કે જ્યાં એને બાંધેલા કર્મો ભોગવવાની વ્યવસ્થા હોય છે, કુદરતી વ્યવસ્થા હોય છે. એને એ દેહ ન જોતો હોય તો પણ એવો દેહ મળે, જેમ કે 30 ઇંચના શરીર છે, એ શરીર એને ન જોતું હોય કે જોતું હોય એને બંધાવવું જ પડે. મહાબંધન છે, શરીરનું બંધન છે એ મહાબંધન છે. ગમે એટલી પીડા હોય શરીરની પણ એ બંધનથી છૂટી નથી શકાતા, જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી છૂટી ન શકાય. લખે છે કે મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન અને જે જે પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહણ કરવો એવી મારી માન્યતા છે. મેં એવું માની રાખેલું છે ગમે તેમ કરીને આ બંધનથી છૂટી જવું છે. સંસારના બંધનોથી છૂટીને મુક્ત થવું છે એના માટે જે કરવું પડે તે મારે કરવું છે, એમાં મારી કોઈ શરત નથી. કરવા યોગ્ય બધું હું કરવા તૈયાર છું. તો પછી તે માટે જગતની અનુકૂળતા અને પ્રતિકૂળતા શું જોવી, અનુકૂળતા પ્રતિકૂળતાનો હિસાબ શું કરવો, અથવા એવી શરત શા માટે? જો આત્મા બંધનથી જન્મ મરણથી છૂટી શકતો હોય તો એમાં શરત શું કે આટલી અનુકૂળતા હોય તો મારે ધર્મ સાધન કરવું અને આટલી પ્રતિકૂળતા મટે તો મારે ધર્મ સાધન કરવું, એનો હિસાબ શું કરવા કરવો જોઈએ? કોઈ પણ ભોગે તમામ પ્રકારની અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓને અવગણીને, એની અવગણના કરીને, એને દુર્લક્ષ કરીને, એને ગૌણ કરીને મારે મુક્ત થવું જ જોઈએ. આ જાતની મારી માન્યતા છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ પણ જીવ આત્માર્થી થાય છે, આત્મકલ્યાણ માટે તૈયાર થાય છે, ત્યારે જગતના કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળ સંયોગોની પરવા કર્યા વિના એ માર્ગે આગળ વધે છે, એની દરકાર કર્યા વિના એ માર્ગે આગળ વધે છે. અને જો દરકાર કરવા રોકાય તો એ આત્મકલ્યાણ ન કરી શકે, કરી જ ન શકે. એવી જગતના સંયોગોની પરિસ્થિતિ પણ એવી જ છે કે જો જીવ સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતાની દરકાર કરે તો આત્મકલ્યાણ ન થઈ શકે. અને આત્મકલ્યાણ કરવું હોય તો એને એ બધું ગૌણ કરવું, એવું ઓછામાં ઓછું આટલી તૈયારી તો એને રાખવી જ જોઈએ માન્યતામાં અને અભિપ્રાયમાં. તો પછી તે માટે જગતની અનુકૂળતા અને પ્રતિકૂળતા શું જોવી, અથવા બીજી રીતે વિચારીએ તો જે ધર્મના ક્ષેત્રમાં આવીને પ્રતિકૂળતા માટે રોદડા રોવે છે, શું કરીએ ભાઈ, અમને આ માટી છે, આ કારણો આવી પડ્યા છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, એવી આધિ વ્યાધિ ઉપાધિ એને મુખ્ય કરે છે. એટલા માટે અમે આમ નથી કરી શકતા, એટલા માટે અમે આમ નથી કરી શકતા, અમારે સત્સંગ તો કરવો છે પણ શું કરીએ, હવે આમ આવી પડે છે, આવી બધી ઉપાધિ આવી પડે છે, શું થાય? એ જે હજી પ્રતિકૂળતાના માટે રડે છે, રોવે છે, એ જે આત્મકલ્યાણ કરવાની તૈયારીમાં અભિપ્રાયની તૈયારી એને નથી, ઉપર ઉપરથી ખાવા માંગે છે, અભિપ્રાયની એની તૈયારી નથી. અભિપ્રાય જેનો તૈયાર થાય ને એ કદી અનુકૂળતા પ્રતિકૂળતાનો હિસાબ ગણીને એને મુખ્ય કરીને આગળ ન મૂકે, કોઈ આમ છે ને તેમ છે, ફલાણું છે ને ઢીંગણું છે, એને કઈ છે જ નહીં, એમ જ લઈ લે. મારા આત્મકલ્યાણ આગળ મારે કઈ જોવાનું હોય શકે જ નહીં, એ પ્રશ્ન જ ન હોય શકે ને અનુકૂળતા પ્રતિકૂળતા જેવો. દેહાર્થે શરીર માટે, શરીરની અનુકૂળતાઓ માટે દુઃખ વેઠીને પણ પ્રયત્ન કરે છે કે નથી કરતો? માણસ દેશ પરદેશ જાય છે, ભૂખ તરફ તાત તડકો વેઠે છે અને અનુકૂળતાઓ મેળવવાની, શરીરની અનુકૂળતાઓ મેળવવાનો પ્રયત્ન કરે છે. તો પછી આત્માર્થે કઈ કરવું હોય તો હિસાબ શું ગણવાનો હોય? સીધી વાત છે, તે ગમે તેમ બોલે પણ જો પણ આત્માને જો બંધ રહિત થતો હોય, પણ આત્મા જો બંધ રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું એટલે કે કીર્તિ અકીર્તિ છે સર્વકાળને માટે રહિત થઈ શકાશે. શું હવે આત્માનો ધર્મ પ્રાપ્ત કરતા કોઈ ગમે તેમ બોલે બોલશે, કોઈ એવું નથી, કોઈ માથું પણ બોલશે, કોઈ નિંદા પણ કરશે, કોઈ ગમે તેમ બોલે, પણ આત્મા જો બંધન રહિત થતો હોય, મુક્ત થઈ શકતો હોય એવી પરિસ્થિતિ, એવો કોઈ તક મળતી હોય અને આત્માને સમાધાન થતું હોય, પોતાને સમાધાન આવતું હોય, તો તેમ કરી લેવું. એના માટે કીર્તિ અપકીર્તિનો કદી વિચાર કરવો નહીં. કીર્તિ અપકીર્તિ તો એક એવી ચીજ છે કે જે પૂર્વ કર્મ સાથે સંબંધ રાખે છે, વર્તમાન કાર્યો સાથે નહીં. માણસ ગમે તેવો હોય પણ એનો કીર્તિનો ઉદય હોય એટલે યશ કર્મનો ઉદય હોય, એ નામ કર્મની પ્રકૃતિ છે. યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય હોય તો ગમે તેવો માણસ હોય તો વાહ વાહ કરે, બધી એને બધા એની વાહ વાહ કરે, એના સન્માન સમારંભ યોજાય. બધા નેતાના સન્માન સમારંભ યોજાય છે કે નહીં, એ હું બધા સારા માણસો હોય છે કાંઈ, એવું કાંઈ નથી હોતું, બધું સમજવા જેવું છે. પણ એનો જો એ પ્રકારનો યશ નામ કર્મનો ઉદય હોય તો લોકો એના સન્માન સમારંભ યોજે. અને ગમે એવો સારો માણસ હોય પણ અપયશનો ઉદય હોય તો એનું વાંકું બોલે, લોકો આમથું પાણીમાંથી કોરા કાઢીને બોલે કારણ વગર. એટલે એને પૂર્વકર્મ સાથે સંબંધ છે, વર્તમાન કાર્યો સાથે એને કાંઈ સંબંધ નથી. પણ જો જીવ કીર્તિ અપકીર્તિની અવગણના કરીને સાચા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે તો કાયમ માટે એને કીર્તિ અપકીર્તિ ના નામ કર્મથી રહિત થશે. કર્મ બંધન જેવું નહીં થાય, ન કીર્તિ ન અપકીર્તિ. અત્યારે સિદ્ધ ભગવાન છે, સર્વોત્કૃષ્ટ દશામાં છે, કોઈને નામની ખબર છે? અનંતા સિદ્ધો છે, એમાં કોણ કયું નામ મૂકશો? બહુ બહુ એમ કે મહાવીર સ્વામી નો છેલ્લો ભોગ હતો ને અત્યારે નિર્વાણ પદમાં છે, એ પેલા અનંત ભાવમાં અનંત નામ થઈ ગયા, અત્યારે આત્માનું કોઈ નામ નથી. એ નામ છે એનો અકીર્તિ અપકીર્તિ ગાવાનો કોઈ પ્રસંગ પણ નથી, એથી એમને શું નુકસાન છે? અને કોઈ એમને એમનો સ્તુતિ કરે નમો સિદ્ધાનંદ કરીને તો એમને શું લેવા દેવા છે વિતરાગને? એ તો પોતાના વિતરાગી પરમાનંદમાં બિરાજમાન છે, સિદ્ધાલયમાં. એવી કીર્તિ અપકીર્તિથી જો રહિત થવું હોય તો અત્યારથી જ તેની અવગણના કરી નાખવી અને સાચા રસ્તે ચાલવું. સાચા માર્ગે ચાલતા કીર્તિ અપકીર્તિની ગણતરી ક્યારે પણ કરવી જોઈએ નહીં. આમ એમાંથી સારાંશ નીકળે છે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારા માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. હવે શું છે કે કૃપાળુદેવના વિરોધમાં કોઈ લોકો હશે તો હું એમના વિચારોથી મને ખબર છે બધી, મારા ધ્યાનમાં છે, મારા લક્ષ્યમાં છે, પણ હું એનું વિસ્મરણ કરવા માંગુ છું અને એ જ મારા માટે સારું છે. કેમ કે કોઈ પણ એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓ પોતાના માટે વિરોધ કરે અથવા દ્વેષના ભાવ રાખે તો એ મુખ્ય કરવા યોગ્ય નથી. જો એ મુખ્ય કરવામાં આવે તો સામે દ્વેષની સામે દ્વેષ ઉત્પન્ન થયા વિના રહે નહીં. હવે જે જીવો દ્વેષ કરે છે એ તો અજ્ઞાનતાને કારણે કરે છે અને કર્મ બાંધે છે. જો એને મુખ્ય કરીને પોતે દ્વેષ કરે તો એમાં પોતાનો ફરક શું છે? એ તો ધોબી ની સામે ધોબી, એ કર્મ બાંધે છે, એમ આ કર્મ બાંધશે. એટલે એ વિસ્મરણ કરીને એને ગૌણ કરી નાખવું એ શ્રેયસ્કર છે, એ જ લાભ કરનારું છે, એ જ આત્મકલ્યાણનું સાધન છે. તમે નિર્ભય રહેજો, કોઈ ગમે તેટલો વિરોધ કરે તો પણ ભય થવાનું તમને કોઈ કારણ નથી. તમે નિર્ભય રહેજો, ભયવાન થવાનું કોઈ કારણ નથી, ભય થવાની કોઈ જરૂર નથી, આવશ્યકતા નથી. મારે માટે કોઈ કાંઈ કહે તે સાંભળીને મૌન રહેજો, તેઓને માટે કાંઈ હર્ષો કરશો નહીં. શું કહે છે? જો કે એમ થઈ શકવું એ એમના જુઠાભાઈ માટે શક્ય નહોતું. જ્યારે કોઈ પોતાના પૂજ્ય એવા સત્પુરુષ પ્રત્યે વિરોધ કરે ત્યારે એના પ્રત્યે અણગમાનો ભાવ તો આવ્યા વિના નહીં. કેમ? એ સહજ સ્વાભાવિક છે, એમ જ બને. પણ સત્પુરુષ એમ ન કહે કે મારા માટે કાંઈ કહે તો તમારે વિરોધ કરવો. એ શિખામણ શું આપે છે? કે એ સાંભળીને તમારે મૌન રહેવું, કાંઈ બોલવું નહીં. શું કાંઈ એના ભાવ એની પાસે, તમારે બોલીને શું કામ થાય? તમારે સામે કઈ ચોડવું એમ ન કે, તમારે એ દ્વેષની સામે તમારે દ્વેષ કરવો એમ ન કે, તમારે મૌન રહેવું, સાંભળી દેવું, એમાં શું? અને તેઓને માટે કઈ હરક્ષોપ કરશો નહીં, એટલે કે એઓને માટે ન રાગ કરવો ને બતાવવાની પ્રતિજ્ઞા કરી. જગતમાં બધી જાતની યોગ્યતા વાળા જીવો હોય છે, સારામાં સારી યોગ્યતા વાળા હોય, ખરાબમાં ખરાબ યોગ્યતા વાળા હોય, અને વચ્ચેની યોગ્યતા વાળાઓ પણ હોય, અને એનું નામ જગત છે. જગતમાં બધા પ્રકારના જીવો હોય, કોઈના માટે આપણે હરખશોક કરવાની જરૂર નથી. આપણે આપણું સંભાળવું, તેઓને માટે કઈ હરખશોક કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જીન મહાયોગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો, અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. ઠીક, આ ઉપરમાં પાર્શ્વનાથ ભગવાનને કેમ નમસ્કાર કર્યા છે એનું કારણ છે, આ પત્રમાંથી નીકળે છે. મથામાં લખ્યું ને, પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. પાર્શ્વનાથ ભગવાનને શું કરવા નમસ્કાર લખ્યા છે? 24માંથી પાર્શ્વનાથની વાત શું કરવા લખી છે? કે પાર્શ્વનાથ ભગવાનના છેલ્લા ભાવોમાં એવા જ કોઈ ઋણાનુબંધ હતા, કમઠ અને આ પદ્માવતી બીજે બે છે ને, એ બે જીવો સાથે એવી જાતના ઋણાનુબંધ હતા. એ ઋણાનુબંધનો ઇતિહાસ છે. આ રામચંદ્રજી, રાવણ અને સીતા અને એ બધાને પણ ઋણાનુબંધ હતા. આગળ પાછળના ભાવોમાં એ લોકો સાથે હતા. ઋણાનુબંધ એટલે શું? આગળ પાછળના ભાવોમાં સાથે હતા, એકબીજા ઉપર એકબીજા રાગદ્વેષ કરતા હોય ને એના ફળમાં પાછા બીજા ભાવમાં આવીને ભોગવતા હોય પાછા એ જ રાગદ્વેષના ફળ, એને ઋણાનુબંધ કહે છે. એટલે પાર્શ્વનાથ ભગવાનને એવું હતું કે બે જીવો એમના ઉપર ખૂબ દ્વેષ કરતા હતા, ખૂબ પ્રતિકૂળતાઓ ઊભી કરતા હતા, અને એ પ્રકારનો પોતાનો પણ ઉદય હતો છદ્મસ્થ અવસ્થામાં. તીર્થંકર થયા પછી કાંઈ ન થાય, છદ્મસ્થ અવસ્થાની વાત છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપસર્ગ પરિસર હોઈ શકે છે, પછી કેવળ જ્ઞાન થયા પછી કોઈ ઉપસર્ગ પરિસર ન હોય. એટલે એમણે એમ કહ્યું કે મારા માટે કોઈ, જે પુરુષ ઉપર તમને પ્રશસ્ત રાગ છે, એટલે મારા ઉપર તમને પ્રશસ્ત રાગ છે, આત્મકલ્યાણ માટે સંબંધીનો રાગ છે, તો તેના ઈષ્ટદેવ એટલે મારા ઈષ્ટદેવ, મારા પરમાત્મા કોણ છે? મહાયોગીન્દ્ર જીનેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. કે જે પાર્શ્વનાથ ભગવાને રાગદ્વેષ કર્યો નહીં છેલ્લા ભાવમાં, ગમે એટલી પ્રતિકૂળતા ઊભી થઈ એ વિતરાગ થઈ ગયા, અને મહાયોગીન્દ્ર જિનેન્દ્ર થઈ ગયા, એમણે રાગદ્વેષ ન કર્યો. તો કોઈ પણ ઉત્સર્ગ પ્રતિકૂળતા આપનાર પ્રત્યે રાગદ્વેષ ન કરવો એનો મોટો આદર્શ હોય તો તે પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ છે. માટે પાર્શ્વનાથ ભગવાનને ઉપર યાદ કર્યા છે. કેમ કે એ પ્રશ્ન થાય, કોઈ આપના માટે કોઈ ખરાબ બોલે કે આપનો વિરોધ કરે ત્યારે અમારે કરવું શું? પણ એ વખતે અમારે શું કરવું? તો કે પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરજો ને, કે પાર્શ્વનાથ ભગવાને ક્યાં કાંઈ રાગદ્વેષ કર્યો હતો? પાર્શ્વનાથ ભગવાને રાગદ્વેષ નહોતો કર્યો. તમે એનું સ્મરણ કરીને રાગદ્વેષ ન કરો, એ આદર્શને સામે રાખો તમે. એટલે પોતે રાગદ્વેષ કરવાનું અનુમોદન કરતા નથી, વિતરાગ થવાની વાત કરે છે ભગવાનના નામે. લખવાની શૈલી જોઈ, જે પુરુષ ઉપર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા, એટલે મારા ઈષ્ટદેવ પરમાત્મા જીન છે, જિનેન્દ્ર છે, મહાયોગીન્દ્ર છે, પાર્શ્વનાથ આદિ છે. પાર્શ્વનાથ જેવા બીજા પણ મહાપુરુષો, જ્ઞાનીઓ, તીર્થંકરો, જિનેન્દ્રો થઈ ગયા, તેમનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મોક્ષ મુક્ત દશાને ઈચ્છજો અને રાગદ્વેષ મોહ રહિત થઈ અને મુક્ત થવાની અભિલાષા રાખજો. પણ કોઈ મારા માટે ગમે તેમ કહે તો તમારે હરખશોપ કરવો નહીં, તમારે રાગદ્વેષ કોઈની સાથે કરવા નહીં, વિરોધીઓનો વિરોધ કરવો નહીં. અને એ રીતે એનું કાંઈ ઠેકાણે આવવું હશે તો આવશે, બાકી તમે એની સામે ઝઘડો કરવા જશો તો એનું કદી ઠેકાણે આવશે નહીં. કેમ કે એમ છે કે આ તો મારા જેવો જ છે, હું દ્વેષ કરું છું, તે સામે દ્વેષ કરે છે. પણ હું દ્વેષ ન કરું તો પણ, હું દ્વેષ કરું તો પણ એ દ્વેષ ન કરે તો કાંઈક એને ઉભા રહેવાનું કારણ થશે, અટકવાનું કારણ થશે, વિચારવાનું કારણ થશે. જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધે કાંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. શું એ નાની ઉંમરમાં જ જુઠાભાઈ બીમાર રહેતા હતા અને નાની ઉંમરમાં જ એમણે દેહ છોડ્યો છે. એટલે એમણે એમ કહ્યું કે જીવિતવ્ય, જે જીવન છે, જીવવાયોગ્ય, કે જીવન પોતાનું આયુષ્ય ક્યારે પૂરું થશે એ સંબંધે કાંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. આયુષ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેટલું આયુષ્ય ભોગવવાનું છે એટલું જ ભોગવવાનું છે. કેમ કે આયુષ્ય કર્મ ઉદયમાન છે ત્યારે, અને કર્મનો સિદ્ધાંત એવો છે કે કોઈ પણ કર્મ ઉદયમાન હોય ત્યારે એ કર્મની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કોઈ કરી શકે નહીં, પોતે પણ ન કરી શકે, દેવલોકનો કોઈ દેવ પણ ન કરી શકે, અને ખુદ જિનેન્દ્ર પરમાત્મા પણ ન કરી શકે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન અરિહંત પદે બિરાજમાન છે, 13મા સ્થાને. એક કરોડ પૂર્વનું એમનું આયુષ્ય છે, એમાં 84 લાખ પૂર્વ છદ્મસ્ત અવસ્થામાં રહ્યા અને 16 લાખ પૂર્વ એ અરિહંત અવસ્થામાં રહેશે, 13મા સ્થાને. આવતી 24ના 13મા તીર્થંકર શ્રી કૃષ્ણ જયારે તીર્થંકર પદે આવશે ત્યારે નિર્વાણ પદે સિદ્ધાલયમાં પધારશે, ત્યારે એમનો નિર્વાણ થશે. હવે એમનો પુરુષાર્થ કેટલો છે કે અનંત ચતુષ્ટયમાં અનંત વીર્ય પ્રગટ્યું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, એટલે અનંત પુરુષાર્થ પ્રગટ થયેલો છે, ઓછો નથી. પણ આયુષ્ય કર્મમાં ફેરફાર કરવાનો એમનાથી બની શકે નહીં. એક સમય વહેલું પણ પૂરું ન થાય અને એક સમય મોડું પણ આયુષ્ય પૂરું ન થાય. જુઠાભાઈનું આયુષ્ય ઓછો હતો એ કૃપાલુદેવ જાણતા હતા. એટલે એમણે નોંધ કરેલી છે કે જુઠાભાઈ છે એ ફલાણા ફલાણા દિવસે આટલા વાગે દેહ છૂટી જશે એમ, પછી એમાં 12 કલાકનો ફેર પડ્યો છે. એટલે એમણે બીજી નોંધ કરી છે કે મારા આ પ્રકારના જ્ઞાનમાં આટલો ફેર પડ્યો, એ આ ટાઈમે એમનો દેહ છૂટવાનો હતો એના બદલે આ ટાઈમે છૂટ્યો, 12 કલાકનો ફેર પડ્યો એટલું મારા જ્ઞાનમાં ફેર પડ્યો. એવું એમને એક દેહલિંગજન્ય જ્ઞાન હતું, એટલે શરીરના અવયવો ઉપરથી આયુષ્યનું જ્ઞાન થવું એવું જ્ઞાન એમને હતું. એમને ખ્યાલ હતો કે બહુ નાની ઉંમરમાં આ દેહ છોડવાના છે અને સાજા માંદા તો રહેતા હતા, એટલે એમણે એ જાતની શિખામણ લખી છે કે જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધી કાંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં, એની કોઈ ચિંતા તમે કરતા ને એ જાતનો વિકલ્પ નહીં કરતા. વિકલ્પ કરો તો કે ન કરો એમાં કાંઈ ફેર પડવાનો નથી અને ફેર પડી શકતો પણ નથી. ઉપયોગ શુદ્ધ કરવા આ સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. જેને શુદ્ધો ઉપયોગ કરવો હોય, શુદ્ધ ઉપયોગ એટલે આત્માનો અનુભવ જેમાં થાય એને શુદ્ધો ઉપયોગ કહે છે. સ્વાનુભૂતિ પ્રગટ થાય અને નિર્વિકલ્પ દશા થાય, આત્મજ્ઞાન પ્રથમ થાય ત્યારે જ્ઞાનના પરિણામને શુદ્ધો ઉપયોગ કહેવામાં આવે છે. એવો શુદ્ધો ઉપયોગ કરવા માટે આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. એનો અર્થ એ છે કે આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જાય એનો ઉપયોગ શુદ્ધ થાય, બીજાનો ન થાય. આપણે જગત આખાની પંચાયત કરવી છે અને ધર્મ પણ કરવો છે, એ બે વાતને મેળ ખાય એવું નથી. આખા જગતની ચિંતા છોડી દેવી પડે અને આખા જગતમાં કુટુંબ પરિવાર સ્નેહીઓ સંબંધીઓ બધા આવી જાય કે ન આવી જાય કે કોઈ બાકી રહે, બધા આવી જાય. જોકે આપણે તો બધા સંબંધીઓ ઉપરાંત આખા જગતના પંચાયતમાંથી કાંઈ છોડતા નથી. આપણું વાંચીએ જગત આખાના સમાચાર આવે, આના બધા આમ કર્યું હતો સારું હતો, આને આમ કર્યું હતો, કારણ વગેરેના વિકલ્પ થાય. લડાઈ ઈરાનમાં ચાલતી હોય ને અહીંથી અહીંયા બેઠો બેઠો વિકલ્પ કર્યા કરે, અમેરિકાવાળા આમ કરે તો સારું, ના આમ કરે તો સારું, પોતાને કાંઈ લેવા કે દેવા. તો પછી પોતાના જેને સાથે લેવા દેવા હોય એના તો ચિંતા કર્યા વગર રહે જ નહીં, જેને સાથે કાંઈ સંબંધ નથી એના પણ જો વિકલ્પ સંકલ્પ વિકલ્પ જીવ કરતો હોય તો જેની સાથે સંબંધ છે એના સંકલ્પ વિકલ્પ કર્યા વિના કેવી રીતે રહી શકાય. પ્રારબ્ધના કારણે સંબંધ હોય, પૂર્વકર્મના કારણે સંબંધ હોય, એ સંબંધને સાચો સંબંધ માનીને છે ખોટો પણ સાચો સંબંધ માનીને જીવ એના સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે, ત્યાં સુધી કદી ઉપયોગ શુદ્ધ થાય એને. શુદ્ધો ઉપયોગને આત્મ ધ્યાન કહે છે. બીજી રીતે વિચારીએ તો ધ્યાન કોને કહે છે કે સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ જે પરિણામ એને આત્મ ધ્યાન કહે છે. એવું જે આત્મ ધ્યાન છે એ શુદ્ધો ઉપયોગમાં થાય છે. હવે જેને સંકલ્પ વિકલ્પ હોય જગતના કોઈ પણ જીવો પ્રત્યે કે જળ પદાર્થો પ્રત્યે એને કદી શુદ્ધો ઉપયોગ થાય નહીં, કેમ કે શુદ્ધો ઉપયોગ થવું એ અસંગ દશા છે. બધાના કનેક્શન કપાઈ જાય પછી શુદ્ધો ઉપયોગ થાય, ત્યાં સુધી ન થાય. ને એટલા જ માટે આત્મજ્ઞાન અને આત્મધ્યાનને દુર્લભ ગણવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે બધા કનેક્શન કાપીને બેસે, એને અંદરમાં ધ્યાન લાગે, બધા સંબંધો જોડાયને ને ચાલુ હોય, સંકલ્પ વિકલ્પમાં જોડાતો હોય, ત્યાં સુધી ઉપયોગ શુદ્ધ થઈ શકે. આ નિયમ છે એનો. સંકલ્પ વિકલ્પ ને ભૂલી જજો, વિસ્મરણ કરી દેજો. ઉપયોગને શુદ્ધ કરવો હોય તો સંકલ્પ વિકલ્પ કરવાનું ભૂલી જજો. એમ કે આપણે ભાઈ આ કામ તમે આ તેવ તમે ભૂલી જજો, ભૂલી જજો, છોડી દેજો. કોઈ રોગ હોય તો ભાઈ તમે આ કામ છોડી દેજો, તમે આ બીડી પીવાનું છોડી દેજો. જો તમને શ્વાસનો દમનો રોગ હોય, કે જો તમને કેન્સર થયું હોય, તો તમે બીડી પીવાનું ભૂલી દેજો. ભૂલી દેજો એનો અર્થ સર્વથા ત્યાગ કરી દેજો. ભૂલી જવાનો અર્થ એ છે કે એનું સ્મરણ પણ તમને ન થવું જોઈએ. એમ જગતના સંકલ્પ વિકલ્પનું વિસ્મરણ થાય ત્યારે આત્માનું ધ્યાન થાય, નહીતર આત્માનું ધ્યાન ન થાય. કેમ કે લગભગ હોય ત્યાં સુધી કેવી રીતે ઉપયોગ, ચંચળતા છોડે કેવી રીતે? એટલા માટે દ્રવ્યાનુયોગનું જ્ઞાન કરાવે છે જ્ઞાનીઓ, કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. આ સમયસારનો મુખ્ય વિષય આ છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. એ સંબંધ રહિત પણ જો વાસ્તવિક રીતે જ્ઞાનમાં રહીએ તો કનેક્શન છૂટી જાય, તો ઉપયોગ શુદ્ધ થાય. પણ જ્યાં સુધી લાભ અને નુકસાન માનવામાં આવે કે સંબંધ માનવામાં આવે, ત્યાં સુધી કોઈ રીતે ઉપયોગ આત્મામાં શુદ્ધ થઈને એકાગ્ર થઈને ધ્યાનમાં લાગે નહીં. અને પર પદાર્થ જેની સાથેની એના સંબંધની માન્યતા છે, એના તરફનું એનું વલણ છે, એ છૂટે નહીં. જે જે પદાર્થોથી લાભ માન્યો છે, તે પદાર્થો પ્રત્યે રાગ, અને જે જે પદાર્થોથી કે જીવોથી નુકસાન માન્યું છે, તેના પ્રત્યે દ્વેષ. આ જે રાગ દ્વેષના પરિણામ છે, એ પરિણામને જીવ છોડી શકે નહીં. અને જ્યાં સુધી છોડી શકે નહીં, ત્યાં સુધી વિતરાગ થઈ શકે નહીં. વિતરાગ પરિણામ, વિતરાગી પરિણામ આવી શકે નહીં. એટલા માટે દ્રવ્યાનું યોગનો અભ્યાસ કરાવે છે. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. એટલે એમ છે કે તું જગતનું વિસ્મરણ કર, કે આ આત્માને અને જગતને કાંઈ લેવા દેવા નથી. મારે કોઈની પાસેથી કાંઈ લેવું કે દેવું એવું કંઈ બની શકે એવું છે નહીં. મારો આત્મા છે, એકલો જન્મ છે, મરશે, દેહ છોડશે તો પણ એકલો છૂટશે, અને અત્યારે પૂર્વકર્મને ભોગવે છે તો પણ એકલો જ ભોગવે છે. એમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. અને હું મોક્ષે જાઉં તો પણ એકલો જઈશ. માટે આ જગતના જીવો કે બીજા જળ પદાર્થો સંયોગો સાથે આ આત્માને કાંઈ લેવા દેવા નથી. એવું એકત્વ સ્વરૂપના એકત્વની ભાવના એ પહેલા ઊભી થાય છે, અને એ ભાવના દ્રઢ થયા પછી જગતનું વિસ્મરણ થાય છે, અને ત્યારે ઉપયોગ શુદ્ધ થઈને વિતરાગી ધર્મની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી ઉપયોગ શુદ્ધ થાય છે. બની શકે નહીં, ચાલુ જ રહીએ. સંકલ્પ વિકલ્પની ઘટમાળ એવી છે કે ન જોતા હોય તો પણ અંદર માંથી ખાણ માંથી જેને હાલ્યા આવતા હોય, હાર બંધ, એવી મોટી ખાંડ છે એની, અનાદિથી ચાલ્યા જ આવે છે, ખાંડ કઈ ખૂટતી જ નથી એની. અને એનો સંબંધ અભિપ્રાય ને માન્યતા સાથે છે. જ્યાં સુધી જીવને લગવાડ છે કોઈ જીવો સાથે કે કોઈ જળ પદાર્થો સાથે, ત્યાં સુધી એના સંકલ્પ વિકલ્પને એ છોડી શકે, એની માન્યતા સાફ થઈ જાય કે હું જીવ છું, મારા સ્વરૂપથી મારું એકત્વ છે, અને તમામ સચેત અચેત પદાર્થોથી મારું ભિન્નત્વ અથવા જુદાપણું છે, એવું એકત્વ વિભક્ત સ્વરૂપ છે, એવું જ્યાં સુધી અંદરમાં દ્રઢ ન થાય ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ મટી શકે નહીં. સમયસારની પાંચમી ગાથામાં કુંકુંદ આચાર્ય પ્રતિજ્ઞા કરી છે કે આ શાસ્ત્રમાં હું આત્માનું એકત્વ વિભક્ત સ્વરૂપ બતાવીશ. શું આત્માનું સ્વરૂપ બતાવીશ એમ નથી કહ્યું, આત્માનું એકત્વ વિભક્ત સ્વરૂપ બતાવી રચના કરી છે એમ. શું એટલે આત્મજ્ઞાન કરાવવાનો એમનો જે હેતુ છે શાસ્ત્રમાં, એ એમણે શાસ્ત્રની શરૂઆતની ગાથામાં જ એ વાત કરી છે. વિભક્ત એટલે જુદું, વિભાગ આપણે નથી કરતા, ભાગ વિશેષ કરીને ભાગ, ભાગ એટલે ભેદ પાડવો, જુદો કરવો. આપણે એમ છે કે ભાઈ મારો ભાગ મને આપી દો ભાગીદારીમાં, કે ભાઈઓ ભાઈઓ આપણે શું કહીએ, મારો ભાગ મને આપી દો, એનો અર્થ કે મને તમે જુદો કરી દો. ભાવ મેં કે વસ્તુ કા સ્વરૂપ એસા હૈ, જૈસા વસ્તુ કા સ્વરૂપ હૈ એસા હમ દેખે તો ભાવ મેં આ જાયેગા. દેખો આપ એક પરિવાર મેં રહેતે હો, એક પરિવાર મેં રહેતે હો, એક ટોપિયા મેં જો રસોઈ હોતી હૈ વો ખાતે હો, એક કો ખાને કે બાદ બીમારી હોતી હૈ ઓર દૂસરે કો તંદુરસ્તી હોતી હૈ, વહી ટોપિયા મેં સે ખાને વાલે કો એક કો ફેટ બઢતી હૈ જો ચાહતા નહીં હૈ ઉસકો, ઓર એક કો ફેટ બઢા નહીં હૈ ઉસકો બઢતી નહીં હૈ, ક્યા કારણ હૈ દેખો, ચાવલ તો ભૂખા હોય રોટી ભૂખી હોય, એસા ક્યો હોતા હૈ, ये वस्तु का स्वरूप है कि जीव को अकेले को ही भोगना पड़ता है, जैसा भी पूर्व कर्म है वो तो जुदा है कि नहीं है.
संकल्प विकल्प ने परिभ्रमण नु कारण गणी संकल्प विकल्प ने परिभ्रमण नु कारण गणी.
हाँ ये परिभ्रमण नु कारण छे, जगत ना संकल्प विकल्पो जीव करे छे ते एने जगत मा परिभ्रमण नु कारण छे. કેવી રીતે કે જે સંકલ્પ વિકલ્પ છે એ ભાવથી ભ્રમણ છે, ભાવ ભમે છે એનો, ઘડીક અમેરિકા જાય ને ઘડીક દિલ્હી જાય એનો ભાવ ભમે છે કે નહીં, તો ભાવે ભ્રમણ કરે છે, એ દ્રવ્ય ભ્રમણ કરશે, પેલો ભાવ ભ્રમણ થાય છે ને એના ફળમાં દ્રવ્ય ભ્રમણ થાય છે, પેલા ભાવ કર્મ બંધાય છે ને એનું ફળ દ્રવ કર્મમાં આવે છે, નો કર્મમાં આવે છે, ઉદય આવે છે. કર્મ બંધન સંકલ્પ વિકલ્પ કરે તો કર્મ બંધન ચાલુ રહે, ભોગવવા પડશે. જો એને જગતના દુઃખ ન ભોગવવા હોય તો સંકલ્પ વિકલ્પ મૂકી દેવા. સંકલ્પ વિકલ્પ ક્યારે મૂકી શકે, તો કોઈની સાથે મારે સંબંધ નથી એવું જે મારું સ્વરૂપ છે એ સ્વરૂપનું સાચું જ્ઞાન થાય ત્યારે. જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, કયું સ્વરૂપ છે, એકત્વ વિભક્ત સ્વરૂપ છે એ ન સમજો માટે દુઃખ પામો, અનંત દુઃખ એટલા માટે પામો. યોગાનુયોગ મળી જાય છે, જગતમાં છ દ્રવ્યોના સંયોગ છે, આ વિશ્વનો આપણે 14 બ્રહ્માંડ છે ને, એ 14 બ્રહ્માંડનો કોઈ એક જગ્યા ખાલી નથી કે જ્યાં 6 દ્રવ્યનો સંયોગ ન હોય. જીવ પણ ત્યાં છે, જળ પરમાણુ પણ ત્યાં છે, આકાશ પણ ત્યાં છે, કાળાણુ પણ ત્યાં છે, ધર્માસ્તિ કાંઈ છે ને અધર્માસ્તિ. જગત એટલે 6 દ્રવ્યનો સંયોગ. તો સંયોગ છે એટલે આપણે લેવા દેવા હોય, પણ આપણે 8મી ચીજ જવાની કે હું એકલો છું. પાંચે દ્રવ્યના સંબંધ સાથેનો શટર બંધ પાડી દેવાનો, શટર પાડી દઉં બસ, બીજું કઈ નહીં. દુકાનનો શટર પાડી દે છે ને, પાણું બંધ કરી દો. હું જીવ છું, મારે મારા સ્વરૂપ સિવાય કાંઈ લેવા દેવા નથી. આવ્યો એકલો, જઈશ એકલો, ભોગવું છું એકલો, મુક્ત થઈશ એકલો, પતી ગયું. નહી તો સંકલ્પ વિકલ્પ છે એ તમારો પીછો છોડશે નહીં. અને જયારે સંકલ્પ વિકલ્પ પીછો નહીં છોડે ત્યારે એના ફળમાં પરિભ્રમણ, જન્મ મરણ પણ કરવા જ પડશે. શરીરની વેદના આવે ત્યારે આત્માર્થી એ શરીરથી ભેદજ્ઞાન કરવું કે આ શરીરની વેદના છે, એ શરીરની પર્યાય છે, એ જીવની મારી અવસ્થા નથી. તો મારી અવસ્થા કઈ વખતે કે એ સંબંધીનું જ્ઞાન થાય છે મારી અવસ્થા છે. વેદનાના અસ્તિત્વમાં મારું અસ્તિત્વ નથી, અને જ્ઞાનથી જે મારું અસ્તિત્વ અનુભવાય છે ત્યાં વેદનાનું અસ્તિત્વ નથી. વેદનાનું પ્રતિબિંબ પડે છે ત્યાં, વેદનાનું અસ્તિત્વ નથી ત્યાં. પણ હું મારા જ્ઞાન સ્વરૂપને ભૂલેલો છું તો મને વેદના મને થાય છે એવા અનુભવથી હું દુઃખી થાવ છું. એક માણસને ઇન્જેક્શનની 100 એડાડો ને ત્યારે હાડ નાખે, અને એક માણસને વાત કરતા કરતા કઈ ખબર પડે નહીં. આ તો આપણે જોઈએ છીએ કે નહીં, સામાન્ય માણસોમાં આટલો તફાવત આપણે જોઈએ છીએ. એક માણસને જરાક 100 એડાડો નું ઇન્જેક્શન ને આખે આખો એ જગ્યાએ આવી જાય, એક પોઈન્ટ ઉપર 100 નું પોઈન્ટ એ જગ્યાએ આખે આખો હાથમાં આવી જાય એનો. અરે 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 મને કઈક થાય છે, અને બીજાને કઈ ખબર પડે નહીં, એના ઇન્જેક્શનમાં ક્યારે થઈ ગયું કઈ ખબર ન પડે, એનું કારણ શું? એની સાયકોલોજી છે બેને. એકને શરીર ઉપરનું એટલું બધું મમત્વ છે કે કઈક પણ થોડું પણ થાય તો અરે મને કઈક થઈ ગયું, અને બીજો દુર્લક્ષ કરે છે કે જે થાય એમાં સામે શું જોવું, આપણે તો થઈ ગયું કઈ નહીં, એને અસર નહીં થાય, કઈ વાતો કરતા કરતા થઈ જાય. એવા માણસો હોય છે કે તમે એમ કે ગમે કરો ને મને કાંઈ નહીં થાય, એટલે મનોબળ હોય છે. મનોબળ કરતા આત્મબળ તો બહુ મોટું બળવાન કા પરિણામ છે. અને આ જે શાસ્ત્રો છે, આ જે જ્ઞાનીના વચનામૃતો છે, એ તો આત્મબળ ઉત્પન્ન કરવા માટેના છે. મનોબળ તો આત્માર્થેને હોય હોય ને હોય, એ તો સામાન્ય વાત છે. મનોબળ કઈ મોટી વાત નથી, તો અજ્ઞાનીઓને હોય છે મનોબળ. તો આત્માર્થીને તો આત્મબળ ઉત્પન્ન થાય છે, એટલે વધારે બળવાન પરિણામ હોય છે. શું અહીંયા શું કહે છે કે ઉપયોગને શુદ્ધ કરવા માટે આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જવા, પછી સમાજની પદવી રાખવી કે ન રાખવી. મેં તમને આ સ્થાન આપ્યું છે, તમે અમારા સમાજના પ્રમુખ છો, અમારી સંસ્થાના પણ તમે પ્રમુખ છો, ફલાણી તમારી પદવી છે, અમારા કુટુંબમાં પણ તમારી આ પદવી છે. એ બધું ભૂલી જવાનું છે. આત્માનું કામ જેને કરવું હોય એને બધેથી શરીરે નીકળી જવું, ફરીને એટલે સરકીને, કોઈને કઈ ખબર પડે નહીં. અને જ્યાં જ્યાં પદવીનું આમ થયું હોય ત્યાં તો વહેલી તકે રાજીનામું મૂકી દેવું. જ્યાં જ્યાં પદવીનું આમ થયું હોય ત્યાં તો રાજીનામું મૂકી દેવું. મારે આ પોસાય હું નથી, બાકી અહમ ન થાય તો એને કઈ લેવા દેવા નથી. પણ જ્યાં સુધી આ બાજુની સમજણ ન થાય ત્યાં સુધી અહમ બુદ્ધિ થયા વિના રહે. પાર્શ્વનાથ આદિ કે યોગેશ્વરની દશાની સ્મૃતિ કરજો. ફરીને પાછું યાદ કરે કે પાર્શ્વનાથ જેવા જે જે યોગીઓ થયા અને જેમણે અનેક પ્રકારના ઉપસર્ગ અને પરિશ્રમમાં વિતરાગી સંભાવ રાખ્યો એવી જે એમની દશા હતી એ દશાનું સ્મરણ કરજો. એટલે સ્મરણ કરજો એટલે શું, મને પણ એવી દશા હો એવી ભાવના કરજો. સ્મરણ કરજો એનો અર્થ એમ છે કે એવી ભાવના કરજો અને તે જ અભિલાષા રાખ્યા રહે. જોઈ લીખ્યું છે એવી દશાની સ્મૃતિ કરજો અને એ વખતે એવી અભિલાષા રાખજો કે મારી પણ આવી દશા ઉત્પન્ન થાય. એ તમને પુનઃ પુનઃ આશીર્વાદ પૂર્વક મારી શિક્ષા છે. વારંવાર આવી તમારી દશા થાય એવા મારા આશીર્વાદ પણ છે અને મારી શિખામણ પણ છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષના ચરણ કમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. જો પોતાના માટે શું લખ્યું છે 21મા વર્ષે કે આ અલ્પજ્ઞ આત્મા, જો પોતાના માટે શું લખ્યું છે, હું જ્ઞાની છું એવું નથી લખ્યું, હું તો એક અલ્પજ્ઞ આત્મા છું. અને તે પણ એ પદનો એટલે એવા વિતરાગી દશા ઉત્પન્ન થાય એવા પદનો અભિલાષી છું અને એવા વિતરાગી પુરુષના ચરણ કમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છું. એ બધા મહાત્માઓ થયા એ મારા ગુરુપદે છે, હું તો એમનો શિષ્ય થવાને લાયક છું અને એમના ચરણ કમળમાં મારી લીનતા છે. હું ચરણ કમળમાં લીન થાઉં છું એમ કે છે. જો કેટલી ભક્તિ ભક્તિ ભક્તિથી લીન થવું છે એમને. આવા કોઈ મહાત્મા પુરુષો જે જે થયા છે એમના પ્રત્યે મારી એટલી ભક્તિ છે, એ ભક્તિને વશ હું એમના ચરણ કમળમાં લીન થાઉં છું. અને તમને તેવી શ્રદ્ધાની શિક્ષા દે છે અને મારો આત્મા પણ આવી શ્રદ્ધા તમને ઉત્પન્ન થાય એવી શિક્ષા આપે છે. જેવો હું થવા ઈચ્છું છું એવા તમે પણ થા એમ કેમ છે. પત્ર વ્યવહાર કેવો સરસ કરે છે 21મા વર્ષે. હા, વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે એ ભૂલશો નહીં. છેલ્લા અંતિમ તીર્થાદિનાથ થયા મહાવીર સ્વામી, એમનું જે બોધેલું એમને જે ઉપદેશ આપ્યો દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનો એ યથાતથ્ય છે. એટલે એમાં કાંઈ શંકા કરવા જેવી નથી. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે વાત આવી છે એમાં કાંઈ ફેરફાર હોય તો એમના પ્રત્યેની શ્રદ્ધામાં ફેરફાર થઈ જાય, એમાં કોઈ શંકા કરવા જોઈએ. જેમણે જે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની વાત કરી છે તે બધું યથાતથ્ય છે, એમાં કાંઈ વિચાર કરવા જેવો નથી. ભગવાને છેલ્લે એ કહ્યું કે આ ઉતરતો કાળ છે, ઊંડાવ સર્પીની કાળ છે અને દિવસે દિવસે હીન પરિણામ વાળા જીવો આ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે આ કાળે. તો અત્યારે એવા જીવો જે જોવામાં આવે હીણા પરિણામ વાળા કે જે દેવગુરુ શાસ્ત્ર જ્ઞાનીઓનો વિરોધ કરતા હોય એમના વિશે ગમે તેમ કરતા હોય તો એમાં કઈ તમારે વિકલ્પ કરવા જેવો નથી, એ તો ભગવાને કહેલું જ છે, એમ જ થવાનું છે બધું. આમ કેમ થાય છે, આમ કેમ કરે છે આ લોકો, એવો કઈ વિકલ્પ કરવા જેવો નથી. એ ભૂલશો નહીં. તેમની શિક્ષાને કોઈ પણ પ્રકારે વિરાજ ના થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો. એમની આજ્ઞાને કોઈ પણ પ્રકારે વિરાજ ના થઈ હોય અથવા આજ્ઞા વિરુદ્ધ ચાલવાનું બન્યું હોય તો એનો પોતે પશ્ચાતાપ કરવો. આ રીતે પત્ર તો જરા વિસ્તાર વાળો છે, પણ જુઠાભાઈ ઉપર બહુ સરસ કાગળ લખેલો છે. એ ઉંમરમાં વિશેષ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું.